योक्तं नित्यं ध्यायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहंतो जगति मंगलम् मंगलम् साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान् वीरो मंगलम् गौतम प्रभो मंगलम् स्थूलिभद्राद्या जैनम् धर्मोस्तु मंगलम् अज्ञानतिमिरांधानां ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वंदे तद्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંક 264 નો આપણો સ્વાધ્યાય ચાલુ થાય છે. રાડજ ભાદરવા સુદ 8 1947 ગયા સ્વાધ્યાયમાં આપણે જોયું હતું શ્રાવણ માસના પ્રારંભમાં પરમ કૃપાળુ દેવે અંબાલાલભાઈને એક પત્ર લખીને જણાવ્યું હતું કે નિવૃત્તિ ક્ષેત્રે જવાની ઈચ્છા છે અને આ માટે તમારા ગામથી કોઈ એવું સ્થાન હોય જ્યાં એકાંત હોય, સૃષ્ટિની યોગ્ય રચના હોય અને જળનો જોગ હોય એવા સ્થાન ઉપર, અને જ્યાં અમને કોઈ ન ઓળખતું હોય, એટલું જ નહીં તમને પણ કોઈ ઓળખતું ન હોય એવા સ્થાનમાં બને તો વ્યવસ્થા કરવાની સૂચના કરી, અને એ સૂચના અનુસાર પર્યુષણ પર્વનો કૃપાળુ દેવે ત્યાં પસાર કર્યા. 1947ના પ્રારંભમાં સમકિત શુદ્ધ પ્રકાશ યુર્યા. આ સ્થિતિમાં પહેલા પર્યુષણ એ રાડજ ગામમાં થાય છે. અંબાલાલભાઈએ રાડજની સ્થાનની શોધ કરી વડવાથી ત્યાં પરમ કૃપાળુ દેવ કોઈ એક જર્જરિત બંગલાની અંદર રહ્યા છે, અને પર્યુષણ પૂરું થયા પછી ભાદરવા સુદ 8 ચોથ પાંચમની સંવત્સરી કરી અને રાડજની પાસે તળાવડી છે, એ તળાવડીના કાંઠે બેઠા છે. અને એક દિવસે આપણે જે ગયા વખતે જે પત્ર લીધો 263 ખીમજી દેવજી ઉપર લખાયેલો પત્ર, 264 હે પ્રભુ હે પ્રભુના 20 દોહરા, 265 યમ નિયમનો છંદ, 267 જડ ભાવે જડ પરિણમે એ પદ, આ રાડજની અંદર એક જ દિવસે તળાવના કાંઠે પર્યુષણ પર્વની આરાધના બાદ લખાયેલા છે અને જ્યાં શુદ્ધ સંકેતની ધારા વહી રહી છે અને તે સમયે એ સમયની અવસ્થા એવી છે કે પરમ કૃપાળુ દેવને ઓળખનારા લોકો એને ભગવાન સ્વરૂપ ઓળખી ગયા છે અને એની પાસેથી ધર્મ પામવા માટે ખૂબ સમાગમ માટેનો પ્રયત્ન કરે છે. ત્રિભુવનભાઈ, છોટાલાલભાઈ, અંબાલાલભાઈ, પૂજ્ય મુનિશ્રી લઘુરાજજી મહારાજ, આ બધા લોકોને થયું કે આ કાળની અંદર કોઈ પ્રભુ સ્વરૂપે એક એવો પરમ આત્મા આપણી વચ્ચે આવ્યો છે, પણ આપણને એનો જોગ થતો નથી. અનેક જાતનો પત્ર વ્યવહાર ચાલે છે અને ત્યારે પરમ કૃપાળુ દેવને આ ક્ષેત્રની અંદર, નિવૃત્તિ ક્ષેત્રમાં, જગતના જીવો એને ધર્મ પામવો છે, જિજ્ઞાસા જાગી છે. હવે આનો પ્રારંભ કેવી રીતે કરે? બહુ મહત્વની વસ્તુ સાધકના જીવનમાં, મુમુક્ષુના જીવનમાં, કે જ્યારે ધર્મ પામવાની ઈચ્છા થાય, ધર્મને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, આ જિજ્ઞાસુપણું પરમાર્થ માર્ગનું જ્યારે જાગે જીવનમાં, ત્યારે પ્રારંભ ક્યાંથી કરવો? વેર ટુ બિગિન વિથ? એની શરૂઆત કેવી રીતે થાય? કઈ ભૂમિકાથી થાય? કઈ અવસ્થાથી થાય? કૃપાળુ દેવે તો એટલી બધી અનહદ કૃપા કરી છે, અનંત કાળની અંદર જીવ આવી ભૂલ ભૂલામણીમાં ચાલ્યો ગયો છે. જરા એને ધર્મ કરવાની ઈચ્છા થાય એટલે, જેમ કે કોઈક છોકરાને જરાક ભણવાની ઈચ્છા થાય એટલે યુનિવર્સિટીમાં દાખલ થઈ જવું, એટલે શું કરવું? પીએચડી ના ચોપડા વાંચવા બેસવું? જ્ઞાનનો છેડો પકડી લેવાનો? કૃપાળુ દેવે આ વાતને એવી સરસ રીતે લીધી છે કે જ્યારે જિજ્ઞાસુ જીવો છે, એમણે પત્ર લખ્યો છે ત્રિભુવનભાઈને, છોટાલાલભાઈને, એ બધાને. એ પત્રમાં એમાં લખ્યું છે કે તમને આત્મતત્વ પામવાની જે જિજ્ઞાસાના અંશોથી ગ્રહાયેલું તમારું હૃદય પરમ પ્રસન્નતા આપે છે, તમને થોડી જિજ્ઞાસા જાગી છે અને હવે અનંત કાળનું પરિભ્રમણ સમાપ્તતાને કેમ પામે, આ જિજ્ઞાસા થવી એ પણ પરમાર્થ માર્ગની યોગ્યતાનું કારણ છે. સર્વપ્રથમ તો મારે મોક્ષ જોઈએ છે. વાત સાચી ભાઈ, પણ શેમાંથી મોક્ષ જોઈએ છે? કયા દુઃખનું વેદન છે? મોક્ષ જોઈએ છીએ આ અંતરમાંથી જે અભિપ્સા જાગી છે એ શું પ્રતિકૂળતા જીવનમાં છે? શું વાંધો પડ્યો તને? જો એને અનાદિના પરિભ્રમણનું વેદન ન થાય, જો એને ચાર ગતિના પરિભ્રમણનું વેદન ન થાય, તો એની જિજ્ઞાસા એ લૌકિક છે. એનો આધાર આજનું જીવન જે કાંઈ છે એમાં અનુકૂળતા નથી, સંયોગોની, સગા સંબંધીઓની, પોતાની ઈચ્છાઓ પૂરતી થતી નથી અને મનના ઘોડા જેમ તેમ દોડાવ્યા કરે છે અને એમાં અથડામણ થાય છે. એટલે કાં તો કાળથી દુઃખી છે, કાં સ્વજનોથી દુઃખી છે, કાં સંયોગોથી દુઃખી છે, કાં સંબંધથી દુઃખી છે. અને હવે મારે મુક્ત જવું, બસ આ સંસારમાં કાંઈ સાર નથી. કયા સંસારમાં સાર નથી? અત્યારે પોતે જે જીવી રહ્યો છે તેટલા પૂરતું, બહુ મર્યાદિત, પોતાનો જ સંસાર, પોતાના અનુકૂળ ધંધા પાણી, જુઓ ને કઈ હલતું નથી, કોઈ ઉઘરાણીમાં પૈસા દેતું નથી, આ બધા હરામખોર પેદા થયા છે બધા. એ સંસારમાં સાર નથી? એલા સંસારમાં પણ હરામખોર સિવાય બીજા કોઈ હોય? અનાદિનું પરિભ્રમણ, અનંત કાળનું પરિભ્રમણ સમાપ્તતાને કેમ પામે? જિજ્ઞાસાનો આધાર શું છે? પરમાર્થ પ્રાપ્તિનો આધાર શું છે? કે હું અનાદિથી પરિભ્રમણ કરી રહ્યો છું, ચારેય ગતિમાં, 24 દંડકમાં અને 84 લાખ યોનિની અંદર ખૂબ પરિભ્રમણ અનંતવાર કર્યું છે, છતાં સાચી શાંતિ, સાચો સુખ અને સાચું આનંદ પ્રાપ્ત થયા નથી. આવું વેદન જાગે, શાંતિનો માર્ગ કોઈ જુદો છે, સંસાર નથી. સુખનું સ્થાન કોઈ જુદું છે, સંસારના સંયોગો નથી, પદાર્થની પ્રાપ્તિ નથી. આના તરફ દ્રષ્ટિ કરાવવા માટે મુમુક્ષુ ક્યાંથી પ્રારંભ કરશે? કૃપાળુ દેવ કહે છે, યોગ્યતા આવ્યા વિના પરમાર્થ માર્ગની સાધનાનો પુરુષાર્થ સફળ થતો નથી, પરિણામ આપતો નથી. જ્યાં સુધી જીવને યોગ્યતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સત્પુરુષનો જોગ પણ વિફળ જાય છે. લક્ષ્ય સત્પુરુષના જોગ તરફ કરવા પહેલા સ્વની યોગ્યતા ઉપર કરવું જોઈએ, અને સ્વની યોગ્યતા મેળવવા માટેનું અસરકારક એવું સાધન શું? તો નિજ દોષ ભણી દ્રષ્ટિ કરવી, પોતાના દોષને ઓળખવા. પોતાના દોષને ઓળખી અને દોષને ટાળવા એ પરમાર્થ માર્ગનું પ્રથમ સોપાન છે. જો પરમાર્થની ઈચ્છા અનંતકાળના પરિભ્રમણના દુઃખના વેદનમાંથી થઈ હોય તો લૌકિક દુઃખ, આ શરીરનું દુઃખ, આ જન્મનું દુઃખ, એમાંથી કોઈ મોક્ષની વાત કરતો હોય તો ટકી શકશે નહીં. મોક્ષની વાત ટકશે નહીં, પુરુષાર્થ ઢીલો પડી જશે, મંદ પડી જશે. જીવે અંતર્મુખ થઈ અને પોતાના અનાદિ સ્વરૂપ ઉપર વિચાર કરવો પડશે, અને અનાદિનું સ્વરૂપ આ પરિભ્રમણનું છે. ઓહો, નિત્ય નિગોદની અંદર અનંત કાળ ગયો, અવ્યવહાર રાશિમાં અનંત કાળ ગયો, એમાંથી બહાર નીકળો. કોઈને કોઈ પ્રકારની અકામ નિર્જરા કરતા કરતા વ્યવહાર રાશિમાં આવ્યો, અને વ્યવહાર રાશિમાં પણ બાદર નિગોદમાં રહ્યો, એમાં પણ અનંત કાળ ગયો. એમાંથી આ સ્થાવરપણું પૃથ્વી, અગ્નિ, પાણી, વાયુ અને વનસ્પતિ એના એકેન્દ્રિયપણાની અંદર પણ અનંત કાળ ગયો. એ એકેન્દ્રિયપણામાંથી કોઈ પુણ્ય યોગે એ જીવ ત્રસપણાને પામ્યો, એ ત્રસપણાની અંદર બે ઇન્દ્રિય થયો, ત્રિ ઇન્દ્રિય થયો, ચૌરિન્દ્રિય થયો, પંચિન્દ્રિય થયો, મૂઢ પંચિન્દ્રિય થયો, અસંગની પંચિન્દ્રિય થયો અને સંગની પંચિન્દ્રિય થયો. કેટલો કાળ પસાર થયો, સાગરોપમ સાગરોપમ, અહીંયા તો ગણિત છે, પલ્યોપમ અને સાગરોપમના ગણિત છે, કોડા કોડી વર્ષના ગણિત છે, એક અવસરપીણી અને અનંત અવસરપીણીના ગણિત છે. કેટલો કાળ પસાર થયો, એ કાળમાં હું હતો, આ બધી જ અવસ્થામાંથી હું પસાર થતા 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 આજે હવે મને જિનેશ્વરના શાસનમાં હે ભગવાન તારા દર્શન થયા, તારા શાસનને પામ્યો, આર્ય ક્ષેત્રમાં આવ્યો, ઉચ્ચ કુળમાં આવ્યો, ઉત્તમ ગોત્રમાં આવ્યો, વિતરાગનું શાસન મળ્યું છે. અને પછી એ શાસનની વિચારણાના પરિણામે એને પરમાર્થની જિજ્ઞાસા જાગી હોય તો સર્વપ્રથમ શું કરવું? જિજ્ઞાસા થયા પછી પરમાર્થ માર્ગ ઉપર સાધનાનું પહેલું સોપાન એ પોતાની યોગ્યતા પ્રાપ્ત કરવી, અને યોગ્યતા પ્રાપ્ત કરવા માટે નિજ દોષ ભણી દ્રષ્ટિ દેવી. અને કૃપાળુ દેવ કહે છે, બહુ સરસ 254માં કહ્યું હતું, પોતાના દોષ અપક્ષપાતપણે જોવા તે મુમુક્ષુ ઉત્પન્ન થવાનું લક્ષણ છે. મુમુક્ષુતા, મુમુક્ષુતા ક્યારે ઉત્પન્ન થાય? ત્યાં સુધી મુમુક્ષુતા પણ ઉત્પન્ન થતી નથી. તો પોતાના દોષને અપક્ષપાતપણે જોવા, હવે પોતાની આસપાસનો જે સમુદાય ભક્તજનનો થઈ ગયો છે, જેને ધર્મ પામવો છે, અને કૃપાળુ દેવ પણ જેને ભવિષ્યમાં ધર્મ પમાડવાના છે, એની પાસે એટલી બધી દ્રષ્ટિ છે કે આ જગતના જીવોને મારે ધર્મ આપીને જ જવો છે, અવશ્ય આ દેહથી થશે ધર્મનો ઉદ્ધાર રહે. પણ ત્યાર પહેલા એ ધર્મને પકડી શકે, ધર્મને ઝીલી શકે, ધર્મની વાતને સમજી શકે, એટલે એને પહેલી દ્રષ્ટિ કરાવવા માટે આ પહેલો બોધનો પ્રારંભ થાય છે 20 દોરાથી. કૃપાળુ દેવે વિતરાગના સર્વજ્ઞના માર્ગનો જે પ્રારંભ કર્યો જગતના જીવોને બોધ અને ઉપદેશનો, એ ઉપદેશનો પ્રારંભ થાય છે 20 દોહરાથી અને આત્મસિદ્ધિમાં કળશ ચડાવે છે. એટલે શરૂ કરે છે, હે પ્રભુ, હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનો ભાજન છું કરુણા. ધીસ ઇઝ ધ બિગિનિંગ. જેથી પરમાર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, જેથી સર્વજ્ઞના બોધને ઝીલવાની ઈચ્છા થાય, તેથી અંતઃકરણની ભૂમિકાને નિર્મળ, આર્દ્ર, કોમળ, શુદ્ધ, પવિત્ર બનાવવા માટે સર્વપ્રથમ પોતાના દોષનું અવલોકન કરવું પડશે, સ્વદોષની આલોચના કરવી પડશે. પહેલું પ્રત્યાખ્યાન અહીંયા છે, આ પહેલું પ્રતિક્રમણ છે. આપણે પણ સામાયિક પાઠ સામાયિક લઈને જગતના જીવોની અપરાધની માફી માંગતા પહેલા સ્વદોષ સ્વદોષ આલોચનાનું પદ મૂક્યું છે. પેલા સ્વ અંતકરણની શુદ્ધિ, ચિત્તની નિર્મળતા, હૃદયની પવિત્રતા, આ કેવા સ્વરૂપમાં છે? આ 20 દોહરા કેવી રીતે બોલાય, કેવી રીતે અંદર ઓતપ્રોત અને તદ્રુપ થવાય, અને તદ્રુપ થઈને આર પાર અને ઓતપ્રોત થઈ જઈએ કે જેથી કરીને અંતરમાં રહેલા બધા દોષો દેખાય. એટલું જ નહીં પણ દોષો દેખીને દોષને ટાળવાના છે, શુદ્ધ થવાનું છે, નિર્મળ થવાનું છે. આ વિશુદ્ધિનો માર્ગ છે. આ વિશુદ્ધિનો માર્ગ બરોબર સમજાય. 47 સાલમાં દોહરા લખ્યા, 47 સાલમાં અંદરની કરુણા આવી અને આ દોહરા લખ્યા. 51 સાલની અંદર પ્રભુશ્રીને આ દોહરાનું મહાત્મ્ય બતાવ્યું. 4 વર્ષ સુધી હજી દોહરા યંત્રવત જ ચાલે છે. આંક 534 ની અંદર આને સંબંધિત છે, એટલે આપણે જરા એનો રેફરન્સ લઈએ. કૃપાળુ દેવ પ્રભુશ્રીને એક પત્ર લખે છે, 1951 ની અંદર મુંબઈથી લખે છે. 20 દોહરાની ભૂમિકાને સમજી લઈએ. હવે આપણો સ્વાધ્યાય આ 20 દોહરા, યમ નિયમનો છંદ અને જડ ચેતનનું પદ, અને જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. આ 4-5 ચાલશે, કેટલો સમય ચાલશે ખબર નથી. આપણા સ્વાધ્યાયનું સૂત્ર આ પ્રાથમિકતા રહેશે, ધર્મના બોધનો પ્રારંભ જીવને, યોગ્યતાની ભૂમિકાનો સ્વાધ્યાય આપણે કરીશું, સાધના આપણે સ્વયં કરવાની છે. આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે અને તે યોગે કરી તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. જુઓ વિશ્લેષણ, જે વાત એમની 47 એમ પાસે ભૂમિકામાં હતી એ નહીં પકડાયું હોય એટલે પત્ર દ્વારા કહીએ કે આ જીવ માયાના આવરણે દિશામૂઢ થયો છે. જીવને દિશા નથી પકડાતી, દિશામૂઢ થયો છે, કઈ દિશામાં જવું ખબર નથી, અને એનું કારણ માયાનું આવરણ. માયા એટલે જગત પ્રત્યે, જગતના પદાર્થો પ્રત્યે, જગતના સંબંધો પ્રત્યે, જગતના કારણો પ્રત્યે, અને જગતના સંગ્રહ અને પરિગ્રહ પ્રત્યેનો મોહ, આસક્તિ, મૂર્છાભાવ, આ માયાનું સ્વરૂપ છે. હોય એવું દેખાડે નહીં, હોય એથી વિપરીત દેખાડે, ઝેરને અમૃત સમાન દેખાડે. આ માયાનું કામ ભ્રાંતિ છે. માયાનો બીજો શબ્દ ભ્રાંતિ. સુખ ન હોય છતાં સુખની કલ્પના કરાવે, હિતનું કારણ ન હોય છતાં પણ હિત છે એવું લાગે. મારું કલ્યાણ આ સંસારમાં જ છે આ સંબંધોમાં જ છે એવું અંદરથી પ્રતીતિ કરાવે. આ જુઠ્ઠી પ્રતીતિ, આ ભ્રાંત પ્રતીતિ, આ ભ્રાંત પણ એ જીવને સંસારમાં સ્થિર કરાવનાર જો કોઈ તત્વ હોય તો માયા. જ્યાં નથી, જ્યાં હિત નથી, જ્યાં સુખ નથી, જ્યાં જીવનું કલ્યાણ નથી, ત્યાં તેને દ્રઢ કરાવે. અને જીવ મૂઢ થયો હોય, દિશા મૂઢ, એટલે કોઈ કદાચ ડાયો માણસ એને કહે કે સુખી થવાનો રસ્તો નથી ભાઈ, તો કે મને નહીં ખબર પડતી, હું નથી જાણતો, આટલા વર બધા આમતા પાણીમાં નાખ્યા છે, આ માથે ધોળા આવ્યા છે, એમને માવ્યા છે, લ્યો આ ડાપણ, આ મૂઢતા એની. કોઈ જ્ઞાની, કોઈ સત્પુરુષ, કોઈ બોધની અંદર કોઈ વાત આવે કે પદાર્થના સંગ્રહથી તને સુખ નથી, વાત ન બેસે. વાંચી લઈએ, ચાર જણને સંભળાવી દઈએ, ઓલાને કન્વિન્સ કરાવી દઈએ, પોતે કોરો ને કોરો ધાકડ. કારણ કે માયાના આવરણથી જીવ દિશામૂઢ થયો છે, પરિણામ શું આવે? અને તે યોગે કરીને આવો માયાનો યોગ છે, એટલે પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી, એને જીવનમાં પરમાર્થ દ્રષ્ટિ નથી આવતી. જ્યારે ને ત્યારે સંસાર દ્રષ્ટિમાં જ એના ગણિત બધા ગોઠવાયેલા રહે છે, એ બધા ભરત સંસારના જ ભૈરા કરે છે. પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો છે, અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. આ બધી દશા આપણી પ્રાથમિક અવસ્થાની છે. અપરમાર્થને વિશે પરમાર્થનો આગ્રહ દ્રઢ થયો છે, અને બોધ પ્રાપ્ત થવાના પ્રસંગે યોગે પણ, બોધ પ્રાપ્ત થવાનો યોગ મળે તે વખતે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો. આ બોધ પ્રવેશ થવો ન જોઈએ, સાંભળવા પૂરતો બરોબર છે, પણ જો પ્રવેશ થવા જાય તો મરણ, આવો ભાવને સ્ફૂરતો નથી. એ આદિ જીવની વિષમ દશા કહી પ્રભુ પ્રત્યે દિનત્વ કહ્યું છે કે પ્રભુ મારી તો આ દશા છે, અને દિનત્વ કહ્યું છે કે હે નાથ, આ વિચારણા એને માયાના આવરણથી એ દિશામૂઢ થયો છે, પરમાર્થ દ્રષ્ટિ એને ઉદય પ્રકાશતી નથી, બોધ પ્રાપ્ત થવાના યોગે પણ બોધ તેમાં પ્રવેશ થાય એવી કોઈ શક્યતા એવો ભાવ સ્ફૂરતો નથી, આવી પોતાની દીનતા, આવો દીનહીન પામર બનેલો જીવ પ્રભુને કહે છે, અનંતકાળના વેદનના પછીના ભાવ છે કે હે પ્રભુ, હે નાથ, હવે મારી કોઈ ગતિ મને દેખાતી નથી. અનંતકાળનું અનુસંધાન છે, એટલે સામો અનંત ભૂતકાળ ભવિષ્યકાળ ઊભો છે, એટલે અંદરથી પોકાર નીકળે છે કે મને મારી કોઈ ગતિ દેખાતી નથી, જેવો ભૂતકાળ એવો જ ભવિષ્યકાળ. અનંતકાળ આથડો, અને હજી અનંતકાળ આથડવા સિવાય બીજું કાંઈ જણાતું નથી. હે નાથ, હવે મારી કોઈ ગતિ મને દેખાતી નથી, કેમ કે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે. શું કર્યું છે? સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે. આ પ્રભુ પ્રત્યેનું દિનત્વ છે કે હે પરમાત્મા, તને શું કહું, બધું જ લૂંટાવા બેઠું છે, મારું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અનંત સુખ, આ બધાને લૂંટાઈ જવા જેવો મેં યોગ કર્યો છે. કારણ કે જે સ્થિતિમાં હું આ સંસારને આરાધી રહ્યો છું એમાં આ બધા ગુણોની તો હાનિ જ થઈ રહી છે. ક્યારે આ ગુણો પ્રકાશિત થાય, ઉદયમાન થાય, પરમાર્થ દ્રષ્ટિ ઉદયમાન થાય, આત્માના ગુણો વધે, આવું તો કોઈ લક્ષણ મને મારામાં દેખાતું નથી. જે કંઈ થાય છે એ લૂંટાવા જેવું. શું લૂંટાઈ રહ્યું છે? આત્માના ગુણો, આત્માની સંપત્તિ, આત્માનો સામર્થ્ય, આ ચૈતન્યની અનંત લબ્ધિયુક્ત જે આ ચૈતન્ય છે, એક આત્મ તત્વ પામે તો દુનિયાનો કોઈ ચમત્કાર એવો નથી કે જે અહીંયા ઉપસ્થિત ન હોય. એવો આ બધું મારું અનંત સામર્થ્ય અને અનંત ઐશ્વર્ય લૂંટાવા જેવો મેં યોગ કર્યો છે. અને સહજ ઐશ્વર્ય છતાં આ બધું મારી પાસે સહજ છે, સહજ ઐશ્વર્ય છતાં પ્રયત્ન કરીએ છતે તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે યોગથી મારી નિવૃત્તિ કર. આ મારું સહજ ઐશ્વર્ય છે. આ ઐશ્વર્ય મારે કોઈ પાસે માગવા જવું પડે એવું નથી, આ મારું પોતાનું છે. આત્માના સમૃદ્ધિ, આત્માનું સામર્થ્ય, ચેતનાની અનંત લબ્ધિ એ પોતાની છે, કોઈની કૃપા ઉપર અવલંબિત નથી. એટલે સહજ કીધું, મારા સ્વરૂપની સાથે તે જોડાયેલી છે. મારે જ્ઞાન અનંત છે, એમાં કોઈ પાસેથી માગવા નથી જવાનું, સ્વયં પ્રગટાવવાનું છે. જ્ઞાનનો આવિર્ભાવ કરવાનો છે, દર્શનનો આવિર્ભાવ કરવાનો છે. આત્માના એકેય ગુણ બહારથી નથી આવવાના, પણ અંદર રહેલા ગુણોના એની પર્યાયોને પ્રગટાવવાની છે. કારણ કે ઉપર આવરણ આવી ગયા છે એટલે અશુદ્ધ પર્યાય પ્રગટી રહી છે. એ ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે. અને મેં તો એવો ધંધો કર્યો છે કે આ ગુણો, આ ઐશ્વર્ય પ્રગટ થાય નહીં, આનો મને અનુભવ થાય નહીં, તે યોગથી મારી નિવૃત્તિ કર. આવા યોગોમાં જે હું છું, સંસારના યોગો, પદાર્થના યોગો, સંગના યોગો, આ બધા તે યોગ છે, એનાથી નિવૃત્ત કર મને. અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદઉપાય એવો જે સદગુરુ પ્રત્યેનો શરણ ભાવ તે ઉત્પન્ન થાય એવી કૃપા કર. કેવી રીતે કરશું? અનંત કાળથી આવી ભૂલ છે, આ ભૂલ સુધરવી કેવી રીતે, સુધારવી કેવી રીતે, કયા સ્ટેજથી સુધરે? વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ, વોટ ઇઝ ધ ફર્સ્ટ એક્શન, શું મારે કરવું પડે? તો કે એનો સર્વોત્તમ સદુપાય, સર્વોત્તમ સદુપાય એવો જે સદગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય એવી કૃપા કર. હું કોઈ એવા પુરુષના શરણે, એના યોગે, એમાં અર્પિત થઈ અને હું નિર્મળ થાઉં. કારણ કે સ્વચ્છંદથી તો મારો પ્રયત્ન આ લૂંટાવવાનો થયો છે. હવે મારે મારું સ્વરૂપને આવિર્ભાવ કરવું હશે તો એનો સર્વોત્તમ ઉપાય શું છે? સદઉપાય અને પાછો સર્વોત્તમ. એક તો સદઉપાય હોવો જોઈએ અને સદઉપાયમાં પણ અસરકારક, શ્રેષ્ઠ, ચઢિયાતો, ઉત્કૃષ્ટ એવો સદુપાય, એવો જે સદગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય એવી કૃપા કર. એવા ભાવના 20 દોહરા કે જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ, હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. કોને લખું? કેટલા વર્ષે? કે આ દોહરામાં આ વાત છે એ તમને સ્મરણમાં હશે હું માનું છું. ખ્યાલ આવે છે આ 20 દોહરાનું મહત્વ? જેટલું આત્મસિદ્ધિનું મહત્વ છે, આત્માના સ્વરૂપને પૂર્ણ રૂપની અંદર પ્રાપ્ત કરવાનો, એટલું જ એથી સવિશેષ એ આત્મસિદ્ધિનું સ્વરૂપ આ જીવને સમજાય ક્યારે? કઈ ભૂમિકામાં સમજાય? કઈ વિશુદ્ધિમાં સમજાય? કઈ નિર્મળતામાં સમજાય? આ 20 દોહરાની ભૂમિકા જો હોય સદગુરુ પ્રત્યેની, શરણ ભાવ જો જીવનમાં જાગ્યો હોય અને શરણ ભાવથી આ દોષોને નબળા પાડ્યા હોય, સ્વચ્છંદને મંદ કર્યો હોય, જેટલા પ્રમાણની અંદર એ મુમુક્ષુતા જાગૃત હોય તેટલા પ્રમાણની અંદર દોષ હળવા થાય છે, સ્વચ્છંદ દબાય છે. અને સ્વચ્છંદ પ્રાયે જ્યાં દબાયો છે ત્યાં બોધ બીજ ઉત્પન્ન થાય છે. કૃપાળ 254 ને તો ક્યારે ભૂલવો નહીં. સ્વચ્છંદ દબાય તો જ બોધ બીજ ઉત્પન્ન થાય. અને સ્વચ્છંદને દબાવવા માટે સદગુરુ પ્રત્યેનો શરણભાવ જાગે નહીં ત્યાં સુધી સ્વચ્છંદ દબાય નહીં.
ખૂબ સમજીએ. અને આ પ્રાથમિક ભૂમિકા,
રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય યોક્ષ, પામ્યા તેમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ.
એક આ જીવ જો સ્વચ્છને રોકીને પરમાર્થ દ્રષ્ટિ જો ઉપસાવે, પ્રયત્ન કરે, તો અવશ્ય મોક્ષને પામે. ત્યાં સુધી મોક્ષને જાણે, નવ તત્વને જાણે, છ દ્રવ્યને જાણે, આગમના સિદ્ધાંત સૂત્રને જાણે, કંઠસ્થ કરે અને નવ પૂર્વ સુધીનો અભ્યાસ કરે, સારામાં સારા વ્યાખ્યાનો આપે, સારામાં સારી ભક્તિના પદો ગાય, પણ સ્વચ્છંદ ટળ્યો નથી, નિજ દોષ પ્રત્યે દ્રષ્ટિ થઈ નથી, ચિત્તની કોમળતા કે આર્દ્રતા આવી નથી, ઉલટાનું વધારે વધારે જાણપણું એ અહમપણું દ્રઢ કરે છે, અભિમાનને દ્રઢ કરે છે, એનું વ્યક્તિત્વ દિન પ્રતિદિન બરછટ થતું જાય, કર્કશ થતું જાય, તીક્ષ્ણ થતું જાય. કોઈને જાણકારી તો સ્વહિતનું કારણ નથી. એટલે કહે છે કે દોષ પ્રત્યેની દ્રષ્ટિ, દોષ નબળા થાય. એવો જે એવા ભાવના 20 દોહરા કે જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ, તે દોહરા તમને સ્મરણમાં હશે. જો પ્રભુશ્રીને આ બોધ હોય તો આપણા માટે કંઈ નથી એમ સમજવાનું કે આપણને લાગુ નથી પડતું એમ. આપણને તો પહેલા લાગુ પડે છે. સર્વ વીરતીધારી ભગવાનનો સાધુ ઓઘોરે મુપત્તી લઈને બેઠો છે અને 18-18 વર્ષથી આ ચારિત્ર પર્યાયની અંદર બિરાજમાન છે, એને કૃપાળુદેવ કહે છે આ પ્રથમ વાત ખ્યાલમાં છે, તમને સ્મરણમાં હશે. સર્વસ્વ લૂંટાવા જેવો મેં યોગ કર્યો છે, આત્માનું સહજ ઐશ્વર્ય છતાં તે ભાનમાં આવતું નથી, માયાના આવરણે દિશા મૂઢ થયો છે, નિજ દોષ ઉપર દ્રષ્ટિ નથી અને બોધ પ્રાપ્ત થવાના યોગે તે બોધ તેમાં પ્રવેશ થાય તેવો ભાવ સ્ફૂરતો નથી. હે નાથ, મારી શી ગતિ થશે એ કંઈ હવે મને સમજાતું નથી. તો તે સમયે આ આત્માના ઐશ્વર્યને પ્રાપ્ત કરવા માટે આ જે શરણ ભાવ છે,
પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકે પ્રાય બમણો થાય.
યોગ મળે, યોગની મહત્તા સમજાય, યોગનું મહાત્મ્ય સમજાય. એટલે પરમ કૃપાળુ દેવે 20 દોહરાના જે પદ 20 દોહરા લખ્યા એમાં સદગુરુ ભક્તિ રહસ્ય, રહસ્ય શું છે તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. આ 20 દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. શું કરવાનું કહ્યું? 20 દોહરાની અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા એટલે ગાવાનું. તો શ્રવણ કરીએ, વાંચન કરીએ અને પઠન કરીએ, આ ત્રણ પ્રયોગ છે. ત્યાર પછીનો પ્રયોગ છે મનન કરવું, ચિંતન કરવું, નિધિ ધ્યાસન કરવું, અનુપ્રેક્ષા કરવી અને ધ્યાન કરવું. જેમ સ્વાધ્યાયના 5 પ્રકાર છે એમ સ્વાધ્યાય પછી અંતર સ્વાધ્યાયના 5 પ્રકાર છે. વાંચના પૂછના પછી પડી લેણા પરિવર્તના અને ધર્મકથા આ બધા પાંચ સ્વાધ્યાયના પ્રકાર જ્ઞાનીઓએ કીધા. એ તો પ્રત્યક્ષ બાહ્ય ઉપયોગથી કીધા, અંતર ઉપયોગથી સ્વાધ્યાય કેવી રીતે થાય? તો કયું? મનન, ચિંતન, નિધિ ધ્યાસન, અનુપ્રેક્ષા અને ધ્યાન. આ પાંચ અંદર પ્રકારે કરવા પડે. જે વાંચ્યું છે, જે સાંભળ્યું છે, જેની પ્રશ્નોત્તરી કરી છે, જેને વિશેની આપણે મનનું નિરસન કર્યું છે, એનું હવે શું કરવાનું? મનન કરવાનું. એના જ શબ્દોમાં વારંવાર પુનઃસ્મરણ કરવું એને મનન કહેવાય. ચિંતન કરવું, એના અર્થની ભાવ વિશેની ચિંતવના કરવી કે આ વાક્યમાં, આ પદમાં, આ ગાથામાં આ જ્ઞાની પુરુષ શું કહેતા હશે. શબ્દ પાછળ જવાનો પ્રયત્ન કરવો એ ચિંતન છે. એ ચિંતન પછી આવે છે નિધિ ધ્યાસન. નિધિ ધ્યાસન એમાં ને એમાં એની અંદર જે ભાવ સ્ફુરે છે એમાં ને એમાં મનને દ્રઢ કરતા જવાનું. નિધિ ધ્યાસન એટલું બધું દ્રઢ કર્યું કે એને કારણે એની એક ધારણા બંધાણી, એક ભાવના થઈ, એક કહેલી વાત, એક કહેલો ભાવ આપણી પોતાની ભાવના બની જાય, જીવની પોતાની ભાવના બની જાય. આ ભાવના બને એનું આપણે અનુપ્રેક્ષા કરીએ છીએ. 12 ભાવનાને કાર્તિકેય સ્વામીએ કહ્યું દ્વાદશ અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા કરો, અંતરથી ચિંતવન જ્યારે થાય એનું જ સ્મરણ. ખાતા પીતા બોલતા ચાલતા ઉઠતા બેસતા ઉદયાધીન સંસારની પ્રત્યેક પ્રવૃત્તિમાં એ જે ભાવના છે એ ભાવના જ કેન્દ્રમાં રહે. એટલે એનું મૂલ્યાંકન કરવા માટે કોઈ પણ પ્રવૃત્તિનું એમાં વિવેક જાગે. આ હિતનું અહિતનું, આ કલ્યાણકારી અકલ્યાણકારી, આ સત આ અસત, આ નિત્ય આ અનિત્ય, આ ક્ષણજીવી આ શાશ્વત, અનેક પ્રકારના વિકલ્પોથી જે બુદ્ધિયુક્ત જે નિર્ણય થાય એ ભાવનાથી, ભાવના બોધથી સંસારનું સ્વરૂપ સમજીને તીર્થંકર જેવા પુરુષો પણ સિદ્ધત્વને પામ્યા. અને એ પ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં હો ત્યારે ધ્યાન કરો. પ્રવૃત્તિમાં ભાવના, અનુપ્રેક્ષા અને નિવૃત્તિમાં ધ્યાન. મન વચન કાયાના યોગ ચાલે ઉદયાધીન પ્રમાણે તો ત્યારે ભાવના યોગ સતત ચાલુ હોય છે. ભાવના યોગ સતત ચાલુ હોય છે. હવે સંસાર પ્રત્યેની ભાવના નહીં, સંસાર પ્રત્યેની અનિત્ય, અસરણ, અસાર, અશુચિ, એકત્વ, અન્યત્વ, આશ્રવ, સંવર, નિર્જરા, મોક્ષ, ધર્મ ભાવના, ધર્મબોધિ, લોક ભાવના, લોક સ્વરૂપની સતત ચાલે છે કે આ પરિભ્રમણનું કારણ છે, અને લોકની ભાવના પણ સતત જાગૃત. આ બધું ભાવનાઓનું સ્વરૂપ. દ્વાદશ અનુપ્રેક્ષા, જ્ઞાનીઓની સતત જો કોઈ ચર્યા હોય તો આ દ્વાદશ અનુપ્રેક્ષા ચાલુ જ હોય. અને એને કોઈ યોગ ન હોય, મનવચનના કાયાની કોઈ પ્રત્યક્ષ પ્રવૃત્તિ ન હોય ને નિવૃત્તિ યોગની અંદર એ વસ્તુ ધ્યાનના રૂપમાં જે ભાવના છે, જે ધારણા બની છે, એનું ચિરકાળ સુધી, લાંબા સમય સુધી એકાગ્રતાપૂર્વક અખંડ એનું જે ધ્યાન કરવામાં આવે, ધારણાનું, એને ધ્યાન કહેવામાં આવે છે. લાંબો સમય સુધી એની અંદર ઉપયોગમાં રહીએ જ્યાં સુધી દેહના ધર્મો બહાર આવે નહીં ત્યાં સુધી. આ ધ્યાનનો પ્રયોગ છે. ધ્યાન કોઈ આ જીવન થતું નથી. ધ્યાનને અવધિ હોય છે, પણ દીર્ઘકાળની અવધિ હોય છે. દીર્ઘકાળની અવધિ, લાંબા સમય સુધી એક જ વસ્તુ, એક જ તત્વ ઉપર 2 દિવસ, 4 દિવસ, 6 દિવસ, 8 દિવસ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉપયોગ જ્ઞાની હોય તો કહું કે 2 ઘડી સુધી છે. 2 ઘડીથી ધ્યાન ભંગ થઈ જાય, તરત જ વિકલ્પની ધારા સૂક્ષ્મ રૂપે પણ આવીને ચાલી જાય. પણ તે સમયે સાચો મુનિ જેવો ધ્યાનમાંથી ચલિત થાય કે તરત જ સ્વાધ્યાયમાં જોડાઈ જાય, કારણ કે સ્વાધ્યાયમાંથી પાછું ધ્યાનનું બળ મળી જાય. અને એ સ્વાધ્યાય એનો અનુસ્મરણના રૂપમાં હોય છે, શ્રુતની સાથેનું અનુસંધાન. કે ત્યારે સદગુરુને ગોતવા ન જાય, ગુરુ તો ક્યાંય હોય, તો ત્યારે શ્રુતનું એટલે કૃપાળુદેવે કહ્યું 12મા ગુણસ્થાનક સુધી સત્શ્રુતનું અવલંબન અનિવાર્ય છે. આ શ્રુતનું અવલંબન કારણ ધ્યાન વિક્ષેપ પામ્યું, સ્વાધ્યાયમાં લીન થયો, સ્વાધ્યાયમાંથી ફરી બળ મેળવી અને ધ્યાનમાં જોડાઈ ગયો. તો ધ્યાન અને સજ્જાય આ બે મુનિ ધર્મના આચાર જ્ઞાનીઓએ કહ્યા છે. તો અહીંયા કહ્યું તે દોહોરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો. તો આપણે 20 દોહરાનું શું કરવાનું છે? અનુપ્રેક્ષા. અને અનુપ્રેક્ષા ક્યારે થઈ શકશે? મનન હશે, ચિંતન હશે, નિધિ ધ્યાસન હશે તો જ અનુપ્રેક્ષા થશે, અને અનુપ્રેક્ષા થઈ હશે તો જ ધ્યાનમાં જવાશે. જો અનુપ્રેક્ષા નહીં હોય તો ધ્યાનમાં નહીં જવાય, અને મનન ચિંતન અને નિધિ ધ્યાસન નહીં કર્યું હશે તો અનુપ્રેક્ષા થવી સંભવિત નથી. મનનમાં એ 20 દોહરા કંઠસ્થ, ચિંતનમાં એ 20 દોહરાના અર્થનું ભાવન કરવું એટલે ભાવના બંધાય, અને અનુપ્રેક્ષામાં એ જ ભાવની અંદર ખાતા પીલતા બધી જ પ્રવૃત્તિની અંદર એમાં જ ચિત્ત રાખવું. જેમ આપણને કહ્યું ને મન મહિલાનો રે વાલાઓ પરે બીજા કામ કરં તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ કરે જ્ઞાના ક્ષેપ કવન ધન ધન શાસન શ્રી જિનવર તણુ. યશોવિજયજી મહારાજ 8 દ્રષ્ટિની સજ્જાઈમાં આ કાંતા દ્રષ્ટિની સજ્જાઈમાં મૂકે છે. 6 દ્રષ્ટિ ધન સન શાસન શ્રી જિનવર. હે જિનેશ્વર, તારા શાસનને ધન્ય છે. અમે સંસારમાં હોવા છતાં અમારી દ્રષ્ટિ આ જ્ઞાન ક્ષેપકવંત જ્ઞાની પુરુષનો બોધ જેમાં પ્રવેશ પામ્યો છે, જો અત્યારે બોધના યોગે પણ તેમાં પ્રવેશ થાય તેવો ભાવ સ્ફૂરતો નથી. આ તારો બોધ પ્રવેશ પામ્યો છે અને એવું હવે મનને દ્રઢ કર્યું છે કે જેમ પતિવ્રતા સ્ત્રીનું ચિત્ત એના પતિમાં હર્પ કરે, ગમે તે સ્થળ મર્યાદા એને નડતી નથી, એમ કે છે મને પણ હવે તારા બોધની અંદર મારું ચિત્ત લીન થઈ. એને કહે છે ચિત્તની સંલિનતા. મનના જે અનેક પ્રકાર છે યોગની અંદર આપણે લીધું હતું વર્તુળની અંદર, યાતાયાત હોય, સંલિષ્ટ મન હોય, વિક્ષિપ્ત મન હોય, એમ સંલિન મન હોય છે. આ સંલિનતા આ મનની ચોથી અવસ્થા છે. અનેક પ્રકારના યોગ આનંદગંજીએ આનંદગંજ 24માં કહ્યા છે, જૈન દર્શનના યોગમાં પણ આ મનના યોગો કહ્યા છે, પણ બધી જ વસ્તુ અત્યારે આપણે એક સાથે લઈ શકીએ નહીં. પણ અહીંયા આવું લીનપણું અનુપ્રેક્ષા કરવાની છે. આપણે આ 20 દોહરાનો સ્વાધ્યાય શરૂ કરતા પહેલા આ વાત એટલા માટે લીધી કે 20 દોહરાનું અનુપ્રેક્ષા કરવાની ભાવ આપણા જીવનમાં જાગે, અને અનુપ્રેક્ષા જેને કરવી છે એને એના શબ્દ સાથે, શબ્દના અર્થ સાથે, અર્થના ભાવ સાથે બરોબર જોડાઈને એમાં કહેલા જે ભાવ છે એને ઉત્કૃષ્ટપણે પોતાના જીવનની અંદર પોતાની ચિત્તવૃત્તિમાં એવા સ્થિત કરવા છે કે સંસાર પ્રત્યેની વૃત્તિઓ વિલય પામે. આ વૃત્તિઓ ક્ષણે ક્ષણે નિમિત્તાધીન હોવાને કારણે સંસાર તરફ દોડી જાય છે. આ બાહ્ય વૃત્તિને અંતરવૃત્તિ કરવા માટે, અંતરદ્રષ્ટિ થવા માટે, અંતરાત્માનું પદ પામવા માટે આ 20 દોહરાની અનુપ્રેક્ષા કરવી એ કૃપાળુદેવે આપણને ફરમાવ્યું છે. અને આનો પ્રારંભ થાય છે હે પ્રભુ, હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ. આ હે પ્રભુ કહેતા કેટલી દીનતા છે કેનારની, બોલનારની, ગાનારની, પાવનારની. દીનાનાથ દયાળ, આજે મેં તારું સ્વરૂપ ઓળખું. આજ સુધી તો જેમ બધા એમ કે દેવને કોઈક હોવા જોઈએ, કોઈક ધર્મ છે ને, આપણે અમારા મહાવીર સ્વામીને ઓલા કે અમારા શંકર ભગવાન ઓલા કે અમારા ફલાણા અમે નમસ્કાર કર્યા, કોઈ દેવો ભાવ ના આવ્યો કે તું તો દીનાનાથ દયાળ છે, જગતના જીવોને તારનાર તું છો, તારી તારક શક્તિ ક્યારે ખ્યાલમાં ના આવી, તારી અનંત કરુણા ક્યારે ખ્યાલમાં ના આવી, અને પોતાનું પામરપણું ક્યારે ખ્યાલમાં ના આવ્યું, કે હું તો દિન છું, હું તો દોષ અનંતનું ભાજન છું, કરુણા પ્રભુ તું અનંત ગુણોનું ભાજન છે, હું અનંત દોષનું ભાજન છું, અને આવા મારા અનંત દોષને દૂર કરનાર હે પ્રભુ હું તને શું કહું, તને શું કહું, આટલા દોષથી ભરેલો હું તને કેવી રીતે વાત કરું, કારણ કે તું તો દીનાનાથ છું, તને કઈ કહું, તોય તારામાં તો કરુણા દ્રષ્ટિ જ છે, તારામાં તો તું દીનનો તારણહાર છો, દીનાનાથ અને દયાળ, તું દયાળુ છો, જીવ માત્ર પ્રત્યે તારી દરુણા, તારી દયા, તારી કરુણા નિરંતર વયા કરે છે, કોઈ સમય એવો નથી કે જેમાં તારી કરુણાની અંદર તે કોઈ તારા મારાના ભેદ કરી આવે, કારણ કે તું તો વિતરાગ છો, ગમે તેવો દોષી આવે તારે શરણે તો પણ તે એને તાર્યો છે, અરે રોહિણી ચોર આવીને બેઠો હોય કે ગૌતમ ગણધર આવીને ગૌતમ બેઠા હોય તો ભગવાનની દ્રષ્ટિમાં શું ફેર પડે, ચંડકોશિયો નાગ આવીને ઉભો રહી જાય કે ધર્ણેન્દ્ર આવીને નમસ્કાર કરે, ભગવાનની દ્રષ્ટિમાં શું ફેર પડે, આવું તારું સ્વરૂપ ક્યારેય મારા ખ્યાલમાં આવ્યું નહીં, આ પ્રારંભ સમજાય બરોબર, કે હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ હું તને શું કહું, હું તો દોષ અનંત છું, ભાજન છું કરુણા, કૃપાળુ દેવે શિષ્યને જિજ્ઞાસુને મુમુક્ષુને વીસ દોહરાની ભૂમિકામાં મૂક્યો છે, એ વીસ દોહરાની ભૂમિકામાં અહીંથી ઉપાયડો છે, એટલે એને ભગવાન પ્રત્યેનું એનું ઉદબોધન જુઓ કે હે પ્રભુ શું કહું, હે પ્રભુ પ્રભુતા યુક્ત એવો પરમાત્મા એને શું કહું, અને એ જ શિષ્ય જ્યારે જિજ્ઞાસાથી આત્મસિદ્ધિની અંદર આવી જાય છે ત્યારે એ શું કરે છે,
અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર,
જો બોધ પ્રવેશની ભૂમિકામાં હોવાને કારણે શિષ્યમાં ભગવાન પ્રત્યે પેલામાં હે પ્રભુ શું કહું, કેટલી દીનતા છે, કેટલી પામરતા છે, અને અહીંયા જ્ઞાનયુક્ત કેટલી નમ્રતા છે, કારણ કે તે તો પ્રભુએ આત્મા તો મને મળી ગયો છે પ્રભુ, તારાથી તો હવે મને ખબર પડે છે કે તારું ને મારું સ્વરૂપમાં કઈ ભેદ નથી, એટલે પ્રભુ પ્રત્યે શું કહે છે, અહો અહો શ્રી સદગુરુ, ત્યાં પ્રસન્નતા છે, ત્યાં ઉલ્લાસ છે, ત્યાં આનંદના ઉભરા છે, અને અહીંયા દીનતા છે, પામરતા છે, હે પ્રભુ કહેતા આંખમાં અશ્રુની ધારા છે, એ વેદનાની છે, દુઃખની છે, પામરતાની છે, પોતાની નિર્બળતાની છે, પોતાના દોષની છે, અને પહેલામાં અહો અહો શ્રી સદગુરુ, કે પ્રભુ તારો મહિમા અચિંત્ય છે, અને એ મહિમા હું પામ્યો, આજે મારા ઉલ્લાસનો, મારા આનંદનો, મારા ઉમંગનો કોઈ પાર નથી, હવે તો તને શું ભેટ આપો, ભાવ શું થયા છે કે કંઈક તને હું આપી દઉં, પણ શું આપું હવે, તે તો મને આખો સટસ્થાનક સંક્ષેપમાં સટસ્થાનક ભિન્ન બતાવીને એ ઉપકાર જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ, તે તો અમાપ ઉપકાર કરી દીધો, આ ક્યારે થયો, બોધ પ્રવેશની ભૂમિકા છે, એટલે પ્રભુએ આત્માના સ્વરૂપના જે અર્થ કીધા, જે સ્વરૂપ બતાવ્યું, જે છ પદ કીધા, એ છ પદ આ શિષ્ય ગ્રહણ કરી લીધા, કહ્યું અને ગ્રહણ કરી લીધા, સમજાઈ ગયો એને નિર્ગ્રંથનો સકળ માર્ગ સમજાઈ ગયો, અને માર્ગ સમજાયા પછી, માર્ગની પ્રાપ્તિ થયા પછી જે ભાવના ઉભરા છે, જે આનંદ ઉલ્લાસ ઉદ્ધિનો સાગર જે અંદર છે, એમાં અહો અહો શ્રી સદગુરુ, આ ભાષા સાહિત્યની અંદર આવી પણ કાવ્ય રચના, આવી ચાર પંક્તિ પણ દુર્લભ છે, કે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, એના પ્રત્યેનો આવો ઉત્કૃષ્ટ ઉપકૃત કૃતકૃત્યતાનો ભાવ, એવું આવી પંક્તિ એનો પણ ક્યાંય બેજોડ છે, આવો જોટો ક્યાંય નથી, ગુજરાતી ભાષાની અંદર ઘણા પદ ઘણા કાવ્યો રચાયા છે, પણ અહો અહો શ્રી સદગુરુ આ પ્રણિપા સ્તુતિ આવા અર્થમાં કહેવાય, કેટલી ઉત્કૃષ્ટતા બતાવી છે એ અદ્ભુત છે. અને આ પ્રારંભની ભૂમિકાની અંદર જેને આ ભૂમિકા પ્રાપ્ત કરવી છે એને હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, પ્રભુ શું તમને વાત કરું. આ સર્વસ્વ લૂંટાયા જેવો મેં યોગ કર્યો છે, પ્રારંભ ત્યાંથી થાય છે. પ્રભુ માયાના આવરણથી આ દિશામૂઢ થઈ ગયો છું અને આ યોગને પામવા છતાં, આ બોધને પામવા છતાં બોધનો પ્રવેશ જીવનમાં થતો નથી. આનું વેદન છે, આનું દુઃખ છે, અનંતનું પરિભ્રમણનું દુઃખ છે અને સમાપ્તતાને પામે એવી એની જિજ્ઞાસા છે. આ જિજ્ઞાસાની પહેલી ભૂમિકા. તો એને માટે પ્રભુ તારા બોધને હું પાત્ર બનું, મોક્ષ માર્ગને હું યોગ્ય બનું, મને કદાચ માર્ગ મળી જાય કોઈ યોગે તો એ માર્ગ મારા જીવનની અંદર કંડારાઈ જાય, એ બોધ બીજ મારા જીવનમાં ઉગે, નહીં તો બોધ બીજ ઉગશે નહીં. બોધ તો મળશે પણ બોધ બીજ ઉગશે નહીં, એટલે એનો પ્રારંભ કર્યો છે.
હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનો ભાજન છું કરુણા.
હે પ્રભુ, હું અનંત દોષનું ભાજન છું. જગતમાં જેટલી જેટલી પ્રકારના દોષ ઉત્પન્ન થયા હશે, એ ઉત્પન્ન થવા માટે એ દોષને જો કોઈ સ્થાન શોધવું હશે તો એને માટે મોસ્ટ પ્રોપર યોગ્ય કોણ? હું છું. દોષને ઉગવા માટે મારું જીવન તૈયાર છે. ગમે તે પ્રકારનો દોષ હોય એવું ભાજન હું છું, ગમે તે દોષને ધારણ કરવા સદાય તૈયાર છું. પોતાની સ્થિતિનું અસત્ય, અસ્પષ્ટ, આ નિખાલસ, આ અવલોકન, આ કબૂલાત, આ શરૂઆત છે કે પ્રભુ કોઈ દોષ જગતમાં ઉત્પન્ન થયો નથી ને મારા શરીરમાં આવ્યો નથી. કેટલાયના શરીર એવા હોય કે રોગનું ધામ હોય, આમ તો બધાય શરીર રોગનું ધામ, પણ શરીરની અવસ્થા એવી કે કોઈ રોગ નવો આવ્યો નથી ને આને ઝપટમાં, કારણ કે હી ઇઝ ઇમ્યુન ટુ ધેટ, કે ભાઈ એ નથી, એને હતી જાય છે, એને હવામાન બદલાયું કે શરદી થઈ ગઈ, એને જરા ગરમીમાં ફેરફાર થઈ ગયો ને એનો ક્રોધનો પારો ઉપર ચડી ગયો, જરાક ઠંડી આવીને ભાઈ ઠૂંઠવાઈ ગયા, વા પકડાઈ ગયો, ફલાણું થઈ ગયું, ઢીકણું થઈ ગયું, પૂછડું થઈ ગયું, કારણ કે એટલો બધો સંવેદનશીલ છે. એ સંવેદનશીલ એવો છે કે જેટલો રોગ થયો નથી કે રોગ લાગુ પડ્યો નથી. ચૈતર ચડે નહીં, વૈશાખ ઉતરે નહીં, મલોખા જેવા શરીર અને રોગ ના જાણી રાહ જોઈને બેઠા હોય, કોઈ રોગ નવો દુનિયામાં આવ્યો નથી અને આ ભાઈએ દેખા દીધી નથી. જ્ઞાની કહે છે એ તો શરીરના રોગની વાત છે, અહીંયા દોષની વાત આપણે કરીએ છીએ. દોષ એવો છે, અનંત પ્રકારના દોષ છે, 254 કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે, તેથી દોષના પણ અનંત પ્રકાર છે. આ દોષ કેટલા? અનંત પ્રકાર. દોષના પ્રકાર કેટલા? અનંત. આ અનંત પ્રકારના દોષો છે અને આ દોષોને રહેવાનું સ્થાન એને માટે યોગ્ય ભાજન પ્રભુ હું બની ગયો છું. હું તો દોષ અનંત છું, અનંતનું ભાજન છું કરુણા. હે કરુણાળુ, પર તું મારા ઉપર તું કૃપા કર, તું દયા કર, મને આ યોગથી નિવૃત્ત કર. આ માયાનું આવરણ લાગ્યું છે, આ એક યોગ એવો લાગુ પડી ગયો છે, આ દોષનો રોગ લાગુ પડી ગયો છે અને હજુ મને મારા દોષ તો દેખાતા જ નથી. હજી કોક હારે વાત કરવી હોય તો એમ જ કે હજી મને બરોબર ઓળખતા નથી. તને શું ઓળખવાનું છે ભાઈ? આપણને લાગે છે કે આપણી શક્તિનો હજી બધાને ખ્યાલ નથી, હજી કોઈને ખબર નથી, આ મારું કેમ કોઈ બહુમાન કરતું નથી, મારું સન્માન થતું નથી, આટલા આટલા વર્ષ સુધી અમે કુચે મરી ગયા તો કોઈ અમને હાર પહેરાવતું નથી, કોઈ માનપત્ર આપતું નથી, કોઈ સત્કાર કરતું નથી, કોઈ પૂજા કરતું નથી. આની અભરખા તો જુઓ અંદર, પ્રસિદ્ધિની લાલસા તો જુઓ, અહમ તો જુઓ અંદર કેટલું ઠેકડા મારે છે. એને ચારે તરફ એમ થાય કે આ જગ્યાએ બહુમાન થવાનું છે, 25-25 લોકોનું બહુમાન થયું છે, તો એને એમ થાય કે આપણું નામ અંદર દાખલ થઈ જાય તો સારું. જીવને ક્યારેય પોતાના પ્રત્યે, પોતાના દોષ પ્રત્યે દ્રષ્ટિ આવી નથી. જ્ઞાની કહે છે કે દોષ પ્રત્યે દ્રષ્ટિ આવી નથી, એટલે અહીંયા શરૂઆત કરી છે. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. ભક્તામર સ્તોત્રની અંદર માનતું સુરીશ્વરજી મહારાજા સાહેબ અરિહંત પરમાત્માની સ્તવના કરતા કરતા એક શબ્દ પ્રયોગ વાક્ય મૂકે છે, અંદર લીટી મૂકે છે કે દોષો સર્વે અહી તહી ફરે, દૂરે ને દૂર જાય. જોયા દેવસે પ્રભુ તને કદી સ્વપ્નમાં આય. હે પ્રભુ, જગતના બધા દોષો તારી પાસે આવીને ભાગી જાય છે, દૂર દૂર જાય છે. દોષો સર્વે અહી તહી ફરે, બધા તારી આસપાસ ફરે છે, પણ એકેય દોષ તારામાં પ્રવેશ કરી શકતો નથી અને દૂર ને દૂર જાય છે. અને આ તારું સ્વરૂપ હું જોઉં છું, સ્વપ્નમાં ક્યારે તને દોષ સહિત મેં જોયો, સ્વપ્નમાં પણ ક્યારે તારામાં કોઈ દોષ નથી. આવું નિર્દોષ તારું સ્વરૂપ છે. અને સર્વે ઊંચા ગુણ પ્રભુમાં, આહા પ્રભુ આપમાં હિ સમાયા. બીજી કડી 25મી ગાથામાં આવે છે કે હે પ્રભુ, આ જગતની અંદર જેટલા ઊંચામાં ઊંચા ગુણો છે બધા, એ બધા ગુણો ક્યાં આવીને ગયા? પ્રભુ તારામાં જ બધા સમાઈ ગયા. આપમાં હિ સમાયા, શુભ્ર એવા બધા જગતની અંદર શુભ્ર શુદ્ધ આવા ઉત્કૃષ્ટ સદગુણો એ બધા હે પ્રભુ તારામાં આવીને સમાયા છે. આ નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. જ્ઞાનીઓ કહે છે આ દોષ અનંત પ્રકારના છે, પણ અનંત પ્રકારના દોષને સમજવા માટે જ્ઞાનીઓએ 18 દોષ કીધા છે. પરમ કૃપાળુ દેવે સદગુરુ તત્વ સદદેવ તત્વ મોક્ષ મળાના 10મા પાઠમાં આ 18 દોષ કીધા છે. 18 દોષ રહિત જે છે એવો જીવ પરમાત્મા છે. જૈન દર્શનમાં આ 18 દોષથી રહિત, એવું જ આનંદગંજીએ પણ એની 24મા ભગવાનના આ 18 દોષ રહિત સ્વરૂપ કહ્યું છે. પરમ કૃપાળુ દેવે એથી સંક્ષિપ્ત કરીને કહ્યું કે રાગ દ્વેષ અજ્ઞાન આ 3 દોષ મુખ્ય છે. આ જેનામાંથી ગયા તે પરમાત્મા સ્વરૂપ છે. બધા દોષોનું મૂળ જો હોય તો એક સ્વચ્છંદ છે. 500 416 ના પત્રમાં કહ્યું કે જીવના 3 મોટા દોષ છે, અને 3 દોષની અંદર કહ્યું કે એ દોષ જેમાંથી જન્મ પામે છે એવો તે સ્વચ્છંદ છે. સ્વચ્છંદ નામનો મહાદોષ છે. પરમ કૃપાળુ દેવે મુનિશ્રીને કહ્યું કે આ મોક્ષની અંદરના આ રોકાવાના 2 કારણ છે, એક સ્વચ્છંદ અને બીજો પ્રતિબંધ. એટલે મૂળ માર્ગની અંદર કહ્યું ઉપદેશ સદગુરુનો પામવો રે, તાળી સ્વચ્છંદને પ્રતિબંધ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. બોધ તો પામશે, બોધનો યોગ મળશે, પણ બોધના યોગે તે યોગ આત્મામાં પ્રવેશ કરી શકશે ખરો? અને બોધ જો આત્મામાં પ્રવેશ નહીં કરે તો પરિણામ પામી શકે ખરો? અને જે બોધ આત્મામાં પરિણામ પામ્યો નથી તો એ દોષ ગુણોમાં પરિવર્તિત થાય ખરા? આત્માના ગુણોનો આવિર્ભાવ થાય ખરો? પ્રકાશ ક્યારે નિભજે ખરો? ધર્મનું વિજ્ઞાન છે, આ વિજ્ઞાનને સમજવા પ્રયત્ન તો કરીએ, પણ સાદું વિજ્ઞાન સમજવું ગમતું નથી, કારણ કે આપણને એવી જ વાતમાં રસ છે કે જે માથાકૂટ થાય, માથાફોડ થાય અને કાંઈ સમજાય નહીં, અને ચર્ચામાંથી જેનો એક પણ અંશ પ્રાપ્ત ન થાય સત્યનો, કાંઈ નહીં. વાતો કરી લીધી, શબ્દો વાપરી લીધા, જલસા કરી લીધા, કલાક દોઢ કલાક સુધી આજ બહુ મજા આવી, ઓલાની વાતને બરાબર કાપી નાખી, અને આમ કહી દીધું, અને આમ જવાબ દઈ દીધું, આનું આમ કીધું, મૂળ તો આમ છે, મેં જ સમજાવ્યું બધું, આમાં કીધું છે, તેમાં કીધું છે. રેવા દે બધું, આપણ અંતરદોષ તરફ દ્રષ્ટિ ગઈ છે, સ્વચ્છંદ મટ્યો છે, માયાનું આવરણ થોડું ઘણું પણ હળવું થયું છે, આ સર્વસ્વ લૂંટાવા જેવો જે યોગ કર્યો છે એના તરફ દ્રષ્ટિ થઈ કે શું કર્યું છે એનાથી કાળથી અત્યાર સુધી. સત્પુરુષના યોગે પણ તું સત્પુરુષના ભાવને ન પામ્યો, બોધ મળ્યો છતાં કોરો ધાકડ રહી ગયો. મગશીલ્યો પાણો કે છે, મગશીલ્યો પાણો એવો પથ્થર હોય છે, એટલો બધો એ પથ્થર એના પરમાણુઓ કડક હોય છે, કઠણ આપસ આપસમાં, એ ભેદી ન શકાય. ગમે તેવું પથ્થર હોય તો પણ પાણી એ પાતાળમાં પણ પથ્થરને ભેદીને બહાર નીકળે છે. પણ મગશીલ્યા નામનો એક પથ્થર એવો છે કે બાર બાર મેઘ ખાંગા થાય અને પુષ્કરાવર્ત મેઘ વર્તે વર્ષે એના ઉપર, અને પછી 12 વર્ષ સુધી પછી જો એને કાઢી અને એને તોડવામાં આવે તો અંદરથી કોરો ઢાંકણ. આર્દ્રતા નામની કોઈ ચીજ ન હોય, એક કોટો ફૂટી ન શકે, એક જંતુ ત્યાં રહી ન શકે, એવું બક્ષિલિયા નામનું પથ્થરનું શાસ્ત્રમાં કહ્યું છે કે બધાય પથ્થરો પથ્થર છે, પણ પથ્થરમાંથી પણ વૃક્ષ નીપજે છે, પથ્થરમાંથી પણ પાણી પ્રગટ થાય છે, પાતાળમાંથી પણ પાણી પ્રગટ થાય છે, પાતાળના પથ્થરના સ્તરને તોડીને પાણીના ફુવારા ઉપર ચડે છે. આવી શક્તિ જલની અંદર છે, પણ અમુક પથ્થર એવો છે કે જેના ઉપર પુષ્કરાવર્ત મેઘ જેવા બારે મેઘ 12 વર્ષ સુધી વરસે અને નર્મદાના કે ગંગાના પ્રવાહમાં રાખો એને હજારો વર્ષ સુધી, અને પછી જો એ પથ્થરને બહાર કાઢવામાં આવે અને ટાંકણું લઈને જો તોડવામાં આવે હથોડાથી તો અંદર કોરો ધાકડ કે જેવો સહોરાના રણમાંથી કાઢ્યો હોય, પાણીનું ટીપું તો નહીં પણ છાંટ પણ ન હોય કે કોઈ પ્રભાવ પણ એના નીચેના સ્તરમાં હોય નહીં. આવો મીંઢ જેને કહીએ, હે પ્રભુ આવી દશા અમારી થઈ ગઈ છે. કેટલી 24 ના બોધ આપણે સાંભળ્યા હશે, કેટલા કેવડીઓના બોધ, કેટલા જ્ઞાનીઓના ગ્રંથની વાંચનામાં ગયા હશું. કૃપાળુ દેવ કહે છે કે અનંતવાર જીને દીક્ષા, શાસ્ત્ર શ્રવણ, વિદ્યાભ્યાસ આ બધું તું કરી ચૂક્યો. સબ શાસ્ત્ર ન કે નય ધારી, મત મંડન ખંડન ભેદ લીએ, વહ સાધન બાર અનંત કિયો, તદ પી કછુ હાથ હજુ ન પડ્યો. આ સંસારમાં કેવળ આ જ પ્રકારના ભોગ વિલાસ કર્યા છે એવું નહીં, આ પ્રકારના મિથ્યાભિમાન પણ કર્યા છે, આવી પ્રકારના આચારો પણ કર્યા છે. કઈ રાજા થયો છું એમ નહીં, સંન્યાસી પણ થયો છું. કોણે કીધું તને તું એકલો રાજા થયો છે? ચક્રવર્તી થયો છું એમ નહીં, આચાર્ય પણ થયો છું. તને કોઈ કીધું મૂર્ખ ને મૂઢ તરીકે તું આ સંસારમાં અનંત કાળ સુધી રહ્યો છું? તો કે ના, તું બાહોશ બુદ્ધિશાળી વિચક્ષણ તરીકે પણ આ સંસારમાં રહ્યો છું, પણ તને હાથમાં હજુ કઈ આવ્યું નથી. બધા ખેલ ખેલાઈ ગયા છે, બધા ખેલ ખેલાઈ ગયા. આ અનંત દોષમાં આ બધા દોષ આવી જાય છે. હું તો દોષ અનંતનું, આવું અનંતનું અનુસંધાન પેલા દોહરાથી શરૂ કરવું, એટલે 534માં પત્રમાં ભૂમિ